તારીખ 1/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 606-609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 353
અખંડ વિજ્ઞાન સ્વભાવ છે અખંડ કાપડ નો તાપો હોય આત્માનો જે સ્વભાવ છે એ વસ્તુતા એ અભેદ સ્વભાવ છે. અભેદમાં પછી કોઈ ને કોઈ મર્યાદાની કલ્પના કરીને મનોપરિજ્ઞાન અને તીવ્ર જ્ઞાન અપરિમિત જ્ઞાન સ્વભાવ છે, એમાં તો મોટો ફેર છે. ભેદ નથી એટલે કે જ્ઞાન ની અલ્પતા ને કે જ્ઞાન ના બહુત્વ ના ભેદ ને ન જોતા સ્વભાવમાં અલ્પ બહુત્વ ના ભેદ ને નહીં જોતા જે આખું સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ છે, નિર્ભેદ સ્વરૂપ છે, જેવું છે એવું સ્વરૂપ છે એવું જોવું જોઈએ. એ વસ્તુનું સાચું જ્ઞાન છે અને સાચું દર્શન છે. આવો સ્વભાવ છે, એકલો જ્ઞાન સ્વભાવ છે, નિર્ભેદ જ્ઞાન સ્વભાવ છે. એવા એકલા જ્ઞાન સ્વભાવ છે એને પ્રગટ કરવા માટે, એટલે કે એનો અનુભવ કરવા માટે, પ્રગટ કરવાનો અર્થ એ છે કે એનો અનુભવ કરવા માટે કોઈની પણ જરૂર નથી. એ પોતાના જ સામર્થ્યથી એનો અનુભવ થાય છે, અથવા પોતાને પોતાના સ્વરૂપનો સ્વાનુભવ થવો એ એનો સ્વભાવ છે. પોતાને પોતાના સ્વરૂપનો અનુભવ થવો એ આત્માનો સ્વભાવ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે, એ જ સ્વભાવ છે. એટલે એમાં કોઈની જરૂર નથી, કોઈની મદદની જરૂર નથી, કોઈ રાગની જરૂર નથી, કોઈ નિમિત્તની જરૂર નથી, બીજા અન્ય કોઈ કારણની જરૂર નથી. એમાં કોઈનો સંગ મળે તો એને અનુભવ થાય, પ્રગટ થાય, એને નહીતર ન થાય, એ પ્રસંગ હવે અહીંયા તર્ક થાય એવું છે. શ્રીમદજી એમ કહ્યું કે બિના નયન પાવે નહીં, બિના નયન થી બાર છે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. આવો જ કોઈ વેલ છે એને કોઈ માર્ગ દેખાડનાર મળે છે અને માર્ગને જોવે છે. એ નિમિત્તની પ્રધાનતાથી કથન છે. જોનાર પોતાના સ્વરૂપને જોવે છે એ નિમિત્તની તાકાતથી જોતો નથી, નિમિત્તની શક્તિથી જોતો નથી, પણ પોતાની શક્તિથી એ કાર્ય કરે છે. જ્યારે એ કાર્ય કરે છે ત્યારે પણ એ પોતાની શક્તિથી જ કાર્ય કરે છે, એ બીજાની શક્તિથી કાર્ય કરે છે એમ નથી. એટલે એનો અનુભવ કરવા માટે એકલો જ્ઞાન સ્વભાવ છે આત્મા, એનો અનુભવ કરવા માટે કોઈની પણ જરૂર નથી. એમ અંદરમાં તૈયારી કરવા માટે પરાધીન દ્રષ્ટિ છોડાવવા અને સ્વાધીનપણે પોતાનું કાર્ય કરવા, સ્વભાવ તો આવો નિરાલંબ નિરપેક્ષ સ્વભાવ છે એમ જ નિશ્ચય કરવાનો છે. પણ એવો નહીં, નિશ્ચય પણ એવો જ કરવાનો છે, તો જ એનું પરિણમન છે એ પરાધીન પણ છોડે, નહીતર એને કોઈને કોઈનું અવલંબન લેવાની વૃત્તિ રહે છે. હું પુસ્તક વાંચું તો મને કાંઈ જ્ઞાન થશે, હું કોઈને સાંભળવા જાઉં તો મને જ્ઞાન થશે, મારી અનુકૂળતાઓ હશે તો મને આકુળતા મળશે અને હું દાન કરવાની મને સગવડ અથવા વ્યવસ્થા રહેશે. એ બધા જે પ્રકાર છે એ પરાધીનપણાના છે. હું તો પછી એવો અસંગ છે, પરમાર્થે જોતા આત્મા અસંગ સ્વરૂપ છે, એને કોઈનો સંગ નથી, તે એને લાભ થાય નિશ્ચયમાં નથી. વ્યવહારમાં એમ કહેવાય છે એટલે વ્યવહારમાં છે એમ કહીએ, વ્યવહારમાં એમ કહેવાતું હોવાથી વ્યવહારમાં છે એમ કહીએ, પણ નિશ્ચયમાં એ નથી. આવો વિષય છે, એકદમ અસંગતત્વ છે. એનું અસંગપણું લક્ષમાં લઈને ઉપાડ લાવવાના છે, નહીતર પરાધીનતા છૂટશે અને કોઈને કોઈનો આલંબન લેવાની વૃત્તિ રહેશે. એ પરસન્મુખ પણ ક્યારે છોડે અને ક્યારે અંતર્મુખ થાય એ નથી શકતા. પસંદગી તો એ થાય છે કે જેને નિજ હિતનો વિચાર સુધી જાય છે. જયારે જીવ પોતાનું હિત કરવા થી જ કઈ પણ પ્રવૃત્તિ કરવા માંગે છે ત્યારે ઓછામાં ઓછું તો રૂપને એનું ધ્યાન રહે કે હિત ઓછું થાય વધારે થાય કશીની વાત છે, પણ હિત તો નથી થવું જોઈએ. વેપાર કરનાર વેપાર કરવા બજારમાં જાય ત્યારે ઓછું કમાય એનો વાંધો નથી, પણ નુકસાન કરીને આવે તો, ઘરની મૂડી ખોઈને આવે તો એટલે તો સાવધાની રાખશે કે ન રાખશે. જોકે ધર્મના ક્ષેત્રમાં આવેલા અનેક જીવો સ્વછંદી થાય છે ખરા, થઈ જાય છે ખરા, એટલે એ શંકા તદ્દન અસ્થાને નથી, એવું બને છે. તો પણ એમ સમજવા યોગ્ય છે કે પોતાની હિતની ભાવના પણ છૂટી ગઈ છે ત્યારે આ પ્રકાર ઉજ્જવ છે, ત્યારે આ પ્રકાર થયો છે. જયારે પોતાને પોતા માટે વિચારવું છે ત્યારે ધારણાને સંભાળે તો એને કઈ વાંધો આવે એવું નથી. બીજાનો વિચાર કર્તવ્ય નથી. જયારે પોતાનું હિત જોવું છે ત્યારે બીજાનો વિચાર પોતાને કર્તવ્ય નક્કી કરવા યોગ્ય નથી. પોતે ભૂલો છે એના દિશા પણ આવું કિંમતી છે, છતાં માટી સાથે ખાણમાં કેમ પીડ્યું છે રીધું અનાદિથી પીડ્યું છું. કોઈ ચોકીદાર નહોતો, સંભાળનાર નહોતો, એવી જ કોઈ અનાદિની પરિસ્થિતિ છે કે આ જીવ અનાદિથી પોતાનું અસલ સ્વરૂપનો ભૂલો છે. ખરેખર પોતે કોણ છે અને કેવો છે અને એના વિશે એને ખબર નથી. પર્યાય બુદ્ધિ હોવાને લીધે જે જે કર્મજનિત અવસ્થાને એ પ્રાપ્ત થયો છે એવોને એટલો એવડો પોતાને એને માઇનસ અને સ્વીકાર્યો છે. જેમ કે અત્યારે મનુષ્ય કયો છે તો કર્મજનિત અવસ્થાથી એને મનુષ્ય પણ છે, પૂર્વ કર્મને કારણે એને મનુષ્ય પણ છે. તો હું માણસ છું એમ માનીને જ બધા કાર્યો કરે છે ને એમ માનીને પોતાના કર્તવ્ય અકર્તવ્યની મર્યાદા ગોઠવે છે. આખો કહેવાતા સાધુ પણ માનવ ધર્મ ઉપર, જૈન ધર્મ છોડીને માનવ ધર્મ ઉપર પરિવર્તન આપે છે. માનવપણે તારે શું કરવાનું છે? હું માનવી છો એટલે માનવપણે તારે શું કરવું જોઈએ? શું થાય તું માનવ પછી છો? ખરેખર તો તું આત્મા છો ને આત્મા છો એમ લેતા તું માનવ ભણ નથી. એક તું આત્મા છો એમ જાણીને તારા કર્તવ્ય કર્તવ્યને નક્કી કર, નિશ્ચય કર. નહીં તો કર્મજનિત પર્યાયના આધારે તો નવા કર્મ બાંધવા સિવાય બીજું કઈ થશે એમાં મુક્તિ નહીં થાય. કેમ કે જેટલા ગોટાળા ફેર્યા છે એ શરીરને સાથે રાખીને ફેર્યા છે. સમજણ નાખો કે પ્રવૃત્તિ નાખો, જેટલી ગરબડ કરી છે એ શરીરને પોતાનું સ્વરૂપ રાખીને માનીને સ્વીકારીને એ બધી પરંપરા ભૂલની ઊભી થઈ છે, અણસમજણની ઊભી થઈ છે, અજ્ઞાનની ઘણી મોટી ભૂલ થઈ છે. ટાળવું હોય તો ભિન્ન આત્મ સ્વરૂપનું એને જ્ઞાન અને પ્રદાન કરવું. દેહ થી ભિન્ન દેહ નો કર્મ છે, કર્મનું ફળ દેહ છે. દેહ થી ભિન્ન અને કર્મ થી ભિન્ન અને રાગ થી પણ ભિન્ન રાગ અને રોગ છે. શુદ્ધ પોતાનું જે આત્મ સ્વરૂપ છે જેવું છે એવું શ્રદ્ધામાં સ્વીકારે, જ્ઞાનમાં એને વેદો અનુભવ કરે તો એને સુખ થાય, ધર્મ થાય અથવા સુખ શાંતિ થાય. ધાર્મિક ભાષાએ ધર્મ થાય એમ કહેવાય, પણ એને જે સુખ શાંતિ ને તૃપ્તિ જોઈએ છે એ આ રીતે થાય એમ કે બીજી રીતે થાય એમ. છસો છ માં એ વિષય લીધો કે અભેદ અને અસંગ તત્વને સંગથી લાભ નથી અને એમાં ભેદ ઉપજાવવાથી રાગ માટે ભેદ ઉપજાવવાની પણ આવશ્યકતા નથી. અભેદનો અભેદ ભાવે અનુભવ કરવો એ એનું સ્વભાવગત પરિણામ છે, એવો જ એનો સ્વભાવ છે. બાકી બધું ફેરફાર છે. એ ધર્મ છે ને બાકી બધું અધર્મમાં જાય છે. આમ કીધું છે આમ ધર્મ થાય છે ને બાકી બધું અધર્મમાં જાય છે. ઉચ્ચારથી જેને ધર્મ કહ્યો એને અધર્મ કહ્યો, ત્યારે ઉચ્ચારિત ધર્મ ને ધર્મ માની લીધો એને થાય કે આપ કેમ કે છે. ખરેખર તો ધર્મ નું આત્મિક સ્વરૂપ છે, વિવેક નું અભેદ તત્વ છે, આત્મ તત્વ છે. કે જેવું છે એવા જ ભાવે એનો અનુભવ કરવો, એથી વિસ્તૃતપણે અન્યથાપણે કે વિપરીતપણે એનો અનુભવ થતો નથી, પણ દુઃખ નો અનુભવ થાય છે. રોજ સાંભળીએ છીએ ગુરુદેવ 45 વર્ષ સ્વામિનારાયણ બિરાજમાન હતા અને લોકો ત્યાં નિવૃત્તિ લઈને ધંધો વેપાર કુટુંબ પરિવારથી નિવૃત્તિ લઈને રોજ સાંભળતા. રોજ સાંભળવા વાળા માથે રોજ આપણે સાંભળીએ છીએ, કોઈક વાર સાંભળે છે એને પ્રસંગ. હું અંદર જવાનો કઈ ટૂંકો રસ્તો અમને બતાવવા, લાંબી લાંબી વાત આપની ઘણી સાંભળી એમ કે, પણ હવે આ કઈ ટૂંકો રસ્તો ખરો આપ પ્રસંગ આપો છો. આત્મા એકલો જ્ઞાન સ્વરૂપ ચિદઘન છે, અભેદ છે એની દ્રષ્ટિ કરવી. તારી દ્રષ્ટિ તું આવા આત્માને છોડીને રાગ ઉપર ને રાગના વિષય ઉપર તો તારી દ્રષ્ટિ ક્યાં કરી છે? એટલે દ્રષ્ટિ તો શું કરે છે, અને જ્યાં દ્રષ્ટિ કરો છો ત્યાં તો એનાથી અભેદતા સાધે છો, રાગ થી અભેદતા સાધે છો. રાગ નો વિષય દેહાદી જે કઈ છે એની સાથે પણ તું અભેદતા સાધે છો, એટલે એનાથી ભેદ નામ છૂટું પડવું એ તને પોસાતું નથી. ફરીથી છૂટું પડવું પોસાય શકો ને, એને તો મૃત્યુ કહેશે. શરીર થી જુદા થવું એને તો મૃત્યુ કહે છે, લોકો એને મૃત્યુ કહે છે, જ્ઞાનીઓ એને કઈ મૃત્યુ કહેતા. કેમ કે જે શાશ્વત તત્વ છે એને મૃત્યુ કેમ હોય શકે? જેને પોતાનું સ્વરૂપ શાશ્વત છે એમ અનુભવ ગોચર થયું છે તે જ્ઞાની છે. એને પોતાના શાશ્વત સ્વરૂપ ને અનુભવમાં લીધું છે તો એમ કેમ પછી સ્વીકારી શકે કે હવે હું નહીં હોઉં તો નાશ થઈ જશે, તો મૃત્યુ થઈ જશે? તો એ તો પ્રશ્ન રહેતો નથી, કેમ કે જેનો નાશ થઈ શકતો નથી એનો નાશ થવાનો વિકલ્પ પણ કેમ હોય શકે, વિચાર પણ કેમ થાય? જે ચીજ હૈયાત છે એની બિન હૈયાતી નો વિચાર છે નો આવે, એનો કોઈ બિન હૈયાતી નો વિચાર કરવાનો? ત્યાં અવકાશ નથી, જગ્યા નથી. મૃત્યુ જેવી કોઈ ચીજ નથી જગત માં, એમ કે છે નાનીઓ, એમ કે છે કે મૃત્યુ જેવી જગત માં કોઈ ચીજ જ નથી. જીવ પર્યાયાંતર થાય છે, દેશાંતર થાય છે, રૂપાંતર થાય છે, પણ નાશ નથી થતો. અને એ જ રીતે પરમાણુઓ પણ, દેહના પરમાણુઓ પણ દેશાંતર ને રૂપાંતર થાય છે, એનો પણ નાશ નથી થતો. એક પરમાણુ ઘટતો નથી. કોઈ એમ કહે કે જો આ શરીર બાળ્યું એટલે મુઠી હાડકા થઈ ગયા, આ ફૂલ ભેગા કરે છે ને મટકીમાં નાખે છે એટલા જ હતા, 5-6 ફૂટ નું આવડું મોટું શરીર બળી ગયા, બળી ગયા પ્રશ્ન રીતે પરમાણુ ઘટી ગયું, એક પરમાણુ બધા જ પરમાણુ અનંત પરમાણુ એમાંથી અવસ્થાંતર થયા છે, કોઈ રાખમાં, કોઈ અગ્નિમાં, કોઈ હવામાં, કોઈ ને કોઈ રીતે રૂપાંતર થયા છે, એમાંથી એક પરમાણુ ઘટી નથી. અને એ અનંત પરમાણુ માંથી એક પરમાણુ સારું હતું નહીં, દેહ રૂપે હતા ત્યારે પણ સારું હતું નહીં, પણ તે સારું માનીને સારી હેરાનગતિ કરી છે, બીજું કઈ કર્યું હતું નહીં, ક્યારે પણ સારું હતું નહીં, સારું થઈને રહ્યું નતું અને રહેવાનું પણ નતું. એ કલ્પના કરી નાખે છે, પછી એટલી દ્રઢ કલ્પના કરી છે કે દુઃખ થાય છે એનાથી, કે અરે રે મારું શરીર મૂકી ગયું છે, મૃત્યુ પામી ગયું. ખરેખર તો એ મૃત્યુ તુલ્ય દુઃખ ને ભોગવે છે, એટલે એનું નામ મૃત્યુ તુલ્ય છે. મૃત્યુ નહીં પામતો હોવા છતાં પણ મૃત્યુ તુલ્ય એવું જે દુઃખ થાય એવા દુઃખ નો અનુભવ કરે છે, એટલે એને લોકો મૃત્યુ તુલ્ય. વાસ્તવિકતામાં એમ છે ને, શિવ ઘન એટલે ચૈતન્ય નો ઘન, ચૈતન્ય સ્વભાવ નો ઘન, ઘનિષ્ઠ ચૈતન્ય સ્વભાવ છે આત્માનો. કેવો છે? એટલો ઘનિષ્ઠ છે કે એ ચૈતન્ય સ્વભાવમાં અચૈતન્ય પણ, જળ પણ, રાગના વિકાર પણ, પરમાણુ ને કોઈ સ્થાન ક્યાંય પહોંચી શકે એવી જગ્યા નથી, એવો ઘન છે. સિદ્ધ ઘન છે, આનંદ ઘન છે, આનંદ નો પણ એવો જ ઘન છે, એના એક જ ગુણ નો એવું ઘનિષ્ઠ પણ છે. સર્વકાળે, અત્યારે પણ, સર્વકાળે, કોઈ કાળે નહીં એવું નહીં, આમ છે. ઓળખે અને શ્રદ્ધામાં એને સ્વીકારે, આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે. આથી બીજો કયો ટૂંકો રસ્તો છે? ખરેખર તો એના શ્રદ્ધા જ્ઞાન પોતાને બીજા પ્રકારે અને બીજા સ્વરૂપે સ્વીકારે છે. મનુષ્યાદી સ્વરૂપે ફલાણા નામ ધારી છું, ફલાણો કુટુંબ ધારી છું, ફલાણા દુકાનધારી છું, ફલાણા સમાજધારી છું, તો જેટલું કઈ છે એ બધું વિતરિત છે. ત્યાંથી પડખું ફેરવી લઈએ, પડખું ફેરવવા જેટલું કામ છે. કરવત બદલવી જેને કહે છે કે હું આવો ચીજ ઘન છું, શાશ્વત છું, મારા સ્વરૂપ થી અભેદ છું, એવી જે દ્રષ્ટિ કરે પ્રભાવમાં આત્મા પણ જાય છે, ત્યારે દુખી થાય છે, ત્યારે આત્મા દુખી થાય છે, છતાં મૂળ સ્વરૂપમાં એટલી બધી શક્તિ છે એનું વિકાર ઉગતું નથી. એને રોકે છે પણ રોકાતો નથી, શક્તિ તો અંદર થી પ્રતિકાર કરે છે, ના પાડે છે એને કે આમ કર્મા તું પછી આત્મા અંદર થી કહેતો આ બરાબર નું, આ બરાબર નું ગણકારતો નથી, અવગણો છે. પરમાત્માના અંદર થી પુકાર કરે છે, અંદર થી કોલ કરે છે, પણ અવગણે છે, પોતે પોતે પોતાની અવગણના કરે છે. એને કોણ રૂપે, કે પોતે જ કરે તો થાય, બાકી એને કોણ રૂપે કોઈ રોકી શકે? Thank you. આ જીવે સમોસરણ માં જઈને તીર્થંકર દેવ નું માન્યું નથી, જીનેન્દ્ર દેવ નું માન્યું નથી, આડોડા કઈ ઓછી કરી. શ્રીમદજી એ લખ્યું છે કે પરમાત્મા ની ઊંધાઈ પણ મોટી, એટલે આત્મા ની ઊંધાઈ પણ કેવડી મોટી, કે અનંત વાર સમોસરણ માં દેવ પરિભ્રમણ ના કાળમાં એવો ને એવો કોરો રહ્યો. એને ભગવાન ની દિગ્ધ્વનિ ના ઉપદેશ નો એક છાંટો એને ગયો, એ તો પરિભ્રમણ ચાલુ રહ્યો. એનું કારણ શું? કે એનું કારણ પ્રસંગ. આ પ્રસંગ મોટો દોષ છે, પ્રસંગ છે મોટો દોષ. ત્યાં પણ એને સ્વચ્છંદ છોડ્યો નથી. અનંત વાર જ્ઞાનીઓ મળ્યા, અનંત વાર મુનિઓ મળ્યા, અનંત વાર જિનેન્દ્રો મળ્યા, છતાં પણ નમાયનું કે ન જ માન્યું. એની પોતાની સ્વતંત્રતા છે, માને તો સ્વતંત્રપણે, ન માને તો પણ સ્વતંત્રપણે. માને એટલે એને આધીન છે એમ નથી, પણ સ્વતંત્રપણે માને છે. ન માને તો પણ સ્વતંત્રપણે નથી માનતા. છે સ્વતંત્ર, એમાં તો કઈ સવાલ આત્મા એકલો જ્ઞાન સ્વરૂપ ચિદ્ઘમ છે, મૂળ સ્વરૂપે અભેદ છે. એની અંતરદૃષ્ટિ કરવી, ભેદ ઉપર લક્ષ કરતા રાગી ને રાગ થાય છે. શું કહ્યું? કે આત્મામાં રહેલા ગુણ ભેદ ધર્મ ભેદ એ જાણવા જતા જ્યાં સુધી છદમસ્ત ને રાગી છે અને રાગમન વિકલ્પ નું કારણ થાય છે, વિપરાગી ને શિવ જ્ઞાન છે એમાં આત્માના તમામ ગુણ ભેદ જણાય છે. પ્રત્યેક ભેદ, પર્યાયોના ભેદ, અવિભાગ પ્રતિષ્ઠિત માંડીને સમસ્ત અનંત ગુણોના ભેદ પણ જણાવવા છતાં ભગવાનને શિવ જ્ઞાનીને રાગની ઉત્પત્તિ વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. પણ જેની અવસ્થા હજી શિવ જ્ઞાન સુધી પહોંચી નથી એવા જે છદમસ્ત છે, એ જ્ઞાની જીવ પણ પર્યાય ભેદ ઉપર ને ગુણ ભેદ ઉપર ઉપયોગ લગાવે તો એને રાગની ઉત્પત્તિ થાય, વિકલ્પની ઉત્પત્તિ થાય. મીઠા દ્રષ્ટિનો તો થાય એમાં કઈ પ્રશ્ન જ રહેતો નથી. રાગી ને રાગ થાય છે એમ કેમ છે? વિતરાગી ને નહીં એમ ભેદ. એટલે એવી એ અવસ્થાની જ્યાં સુધી એવી સ્થિતિ છે, વિજ્ઞાન છે, આપણું કોઈનું કરેલું નથી. આ કઈ આ તો વિજ્ઞાન જ છે. જ્યાં સુધી એની સ્થિતિ પૂર્ણ થઈ નથી અને રાગ રહી ગયો છે ત્યાં સુધી એને ભેદનું પણ અવલંબન કરવું નહીં, અભેદનું જ અવલંબન કરવું. એનાથી જ વિતરાગતા થશે, એનાથી જ સાધના થશે, સ્વરૂપ વધારશે. અને ભેદનું અવલંબન લેતા રાગની ઉત્પત્તિ થઈને રાગ સધાશે. બીજો વિચાર આવ્યો, નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં સદમસ્ત જીવને અભેદના અવલંબનમાં કેટલાક ભેદોનું જ્ઞાન થઈ જાય છે, પણ ઉપયોગ અથવા અવલંબન ભેદ ઉપર નથી, એટલે રાગ ત્યાં નથી થતા. આ તો પૂર્ણ વિતરાગીને જેમ ભેદો જણાતા, અનંત ભેદો જણાતા રાગ નથી ઉત્પન્ન થતો, એ સિદ્ધાંત લાગુ પડવો જોઈએ નીચે પણ. કે જ્યાં જ્યાં વિતરાગી જ્ઞાન કામ કરે ત્યારે અભેદનું જ અવલંબન હોય, પૂર્ણ પરમાત્મા ને પણ અભેદનું જ અવલંબન છે, ને ભેદો તો જણાય આવે છે એમાં. જ્ઞાનની નિર્મળતામાં સાધક આત્માઓને જેનું જ્ઞાન ઘણું નિર્મળ છે એને પણ અભેદ અવલંબનમાં આત્માનો અનુભવ કરતા એની શક્તિઓ, આવી આવી શક્તિઓ છે, આવા આવું સામર્થ છે, આવો સ્વભાવ છે, અને એના જુદા જુદા ભેદો જણાવ્યા છે. ત્યારે એનો ભેદ વિચાર નથી હોતો, જ્ઞાન થઈ જાય છે. પછી વિકલ્પમાં આવીને એના ઉપર ઉપયોગ મૂકે કે આવો આમ ભેદ પાડે ત્યારે રાગ થાય. કથન કરવા જાય, વ્યાખ્યા કરવા જાય ત્યારે રાગ થાય. પણ અભેદના જ્ઞાનમાં જયારે ભેદોનું જ્ઞાન સમાવિષ્ટ હોય ત્યારે એને રાગ કે વિકલ્પ ઉત્પન્ન થતો નથી. અવલંબન અભેદનું ભેદના અવલંબનમાં ભેદનું જ્ઞાન થાય એનો નિષેધ નથી. પરમાત્માને થાય નીચે પણ થાય. નૃસિંહાચાર્ય સુરતાલી શક્તિઓ ક્યાંથી કહી? ભગવાને કીધી છે માત્ર કહું છું એમ નથી કહેતા. તમે શાસ્ત્રમાં વાંચી હતી, બરાબર યાદ રહી ગઈ છે. સુડતાલીસ ગોખી મારી છે ને હવે તમને કહું છું એમ નથી કહેતા. એમને શક્તિઓ ઉછળે છે અનુભવના કાળમાં. એ શક્તિઓ ઉછળે છે ને એનો અનુભવ થાય છે, ને અનુભવ થાય છે અનુસાર એની વ્યાખ્યા કરી છે. પ્રકાશ શક્તિ પણ ચોખ્ખી છે, વિશદ છે, જેનું પરિણમન વિશદ સ્વસંવેદન છે. ચોખ્ખું સ્વસંવેદન, એકનું સ્વસંવેદન, રાગ વગરનું નિર્ભય સ્વસંવેદન છે. એવું પ્રકાશ ગુણનું કાર્ય છે મારું. મારું પ્રકાશ ગુણનું કાર્ય એવું છે પણ વિકલ્પમાં આવીને સમજાવે છે. પણ એ જ્ઞાન એમને ક્યારે થયું? વિકલ્પમાં થયું કેમ ભાઈ? નિર્વિકલ્પ રોજ અનુભવ માટે. આમ બે વાત છે. ભેદ ઉપર લક્ષ કરતા એટલે ભેદ નું અવલંબન કરતા રાગી જીવ હોય, છદ્મસ્થ હોય ત્યાં સુધી રાગ થાય છે. તેથી ભેદનું લક્ષ છોડીને અભેદની દ્રષ્ટિ કરવી એ ટૂંકો સાર છે. શું કહે છે કે જેને વિપરાતતા પ્રાપ્ત કરવી હોય, સ્વાનુભવ કરવો હોય, અથવા જેને રૂઢિગત ભાષાએ ધર્માચરણ કરવું હોય, એ ધર્મનું આચરણ છે, એને તો અભેદનું લક્ષ, ભેદનું લક્ષ છોડીને અભેદની દ્રષ્ટિ કરવી પ્રથમમાં પ્રથમ દ્રષ્ટિ કરવી. દ્રષ્ટિ કરતા જ્ઞાન પણ અભેદનું થશે અને સ્વરૂપ સ્થિરતા પણ અભેદાત્માના અભેદ ભાવે. આત્માના શ્રદ્ધા જ્ઞાન ને સમ્યક શ્રદ્ધા જ્ઞાન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એને કહેવામાં આવે છે શાસ્ત્ર પરિભાષા. તેથી ભેદ નું લક્ષ છોડીને પ્રથમ સમજવા કારણે ભેદના ઉપયોગ આપ્યો છે. ભેદના લક્ષે ભેદ પાડીને સમજવાનો પ્રયાસ કર્યો છે. પણ ત્યાં કોને સમજવાનો પ્રયાસ કર્યો છે? ભેદ પાડતી વખતે પણ અભેદને સમજવાનો પ્રયાસ કર્યો છે કે એટલા ભેદોને લક્ષમાં લેવાનો પ્રયાસ કર્યો છે? ભેદમાં પણ ભેદને સમજવાનું પ્રયોજન જ નથી, અભેદને સમજવાનું પ્રયાસ. આમ નહીતર તો એક એક ગુણ તને એક એક વસ્તુ રૂપે જણાશે. કારણ કે ગુણો સ્વતંત્ર છે ને, ગુણો સ્વતંત્ર છે તો જેમ દરેક પદાર્થ સ્વતંત્ર છે એમ ગુણ સ્વતંત્ર છે નહીં? એમ સ્વતંત્ર નથી. એ તો એક વસ્તુ ભૂત બને છે અથવા એક વસ્તુમાં તે બંધાયેલા છે. એક પદાર્થ બીજા પદાર્થ સાથે હરગી જ બંધાયેલો નથી. જયારે ગુણ અનંતે અનંત ગુણ એક વસ્તુમાં બંધાઈ ગયેલા છે, એક વસ્તુને આધીન છે, કોઈ ગુણ વસ્તુથી છૂટો પડીને કામ ન કરી શકે, વસ્તુની બહાર જઈને કામ ન કરી શકે, વસ્તુની મર્યાદા તોડીને કામ ન કરી શકે. જેમ કે આત્માને ચારિત્ર ગુણમાં વિભાગ થાય છે ત્યારે એ પર વસ્તુ સાથે અભેદતા સાધવા માંગે છે, પોતાની કરી લેવા માંગે છે. એવું કોણે કર્યું કે અનંત કાળથી આ જીવે કર્યું, કેટલા જીવે કર્યું કે એવા અનંત જીવોએ કર્યું, છતાં એક રજકણ ને એ પોતાનું કરી શક્યો નહીં. કેમ કે એ મર્યાદામાં નથી, એ વસ્તુની મર્યાદામાં નથી, એટલે થઈ ન શકે, કરી ન શકે. એવી રીતે ગુણો છે એ સવળા ચાલે તો પ્રશ્ન નથી, પણ અવળા પરિણમે તો પણ ન કરી શકે. ફક્ત અવળાઈ કરે એના ગુણની, પરિણમનની અવળાઈ થાય, પણ આખી વસ્તુની મર્યાદા ન તોડી શકે. ચેતન અચેતન ને થાય ને અચેતન ચેતન થાય. અચેતન ની ગમે તેટલી પ્રીતિ કરે તો પણ ચેતન અચેતન ન થાય. અરે બીજા ચેતન ની ગમે તેટલી પ્રીતિ કરે તો પણ બે મળીને એ થાય નહીં. મા એમ કે મારા દીકરાને હું છોડું નહીં, નહીં ચાલે. તો ન છોડું એ નહીં ચાલે, એ છૂટો છે પહેલેથી તારાથી, છૂટો છે. દીકરો માયનો એ ભૂલ છે, દીકરો છે નહીં. કોઈ આત્મા કોઈ આત્માનો દીકરો નથી, માં નથી, બાપ નથી, પતિ નથી, પત્ની નથી, કાંઈ છે સ્વતંત્ર. જગતના સ્વતંત્ર દ્રવ્યો છે. શ્રીમદજી તો એવું લખે છે, પિતાપણે અને પુત્રપણે બીજા જીવને વિશે માની બેસીને આ જીવે પોતાનું માથું કરવામાં મણા રાખી નથી. મનો એલિટરેશન કર્યું, પોતાનું અહિત કરવામાં એને બાકી રાખી આવી સ્થિતિ એને કરી પોતાને. પણ એ કલ્પના કેવી ઘર કરી ગઈ છે પોતાના ચાલતા પરિણામથી વિચાર કરે તો એ કલ્પના કેવી ઘર કરી ગઈ છે. પોતાપણાની કલ્પના કરીને આ મારું એમ રાખ્યું છે, મારું પારકી ચીજ છે, એનો તું માલિક થવા માંગે છો. કુદરતનો એ કાનૂન પણ છે, જગતમાં પણ પારકી ચીજને પોતાની કરી લે, ચોરી લે કે લૂંટી લે, તો એ કાનૂન ભંગ છે, એની સજા થાય છે. એમ અહીંયા પણ તું બીજા જીવને બીજા પરમાણુને વિશે માલિકીની કલ્પના કરે છો કે આ મારા છે, એની સજા તારે ભોગવવી પડશે. આ સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્ર દેવનો કાનૂન છે, આ એનો કાયદો છે. કાયદો તોડે તો ચાલે એવું નથી, એની સજા ભોગવે છૂટતો છે. આમ કે આમ કોઈ કે ચોર છે તો કે નહીં, મેં કઈ ચોર છે કોઈ એમ કે તમે તો ચોર છો, ચોર તો એને હાડો હાડ લાગી જાય. અરે મેં આવા સજ્જન કોઈની પાય ન લઈએ ચોર કે છે, પણ આ તો શરીરને અને બીજા જીવ જીવ સચેત અચેત 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 મિશ્ર એમાં જે તને નારાપણું થાય છે એ ભગવાન ના ઘર ની મોટી ચોરી છે. શું કામ આપું છું? પહેલા તું દ્રષ્ટિ સ્થાપ, હવે જ સ્વરૂપ ની દ્રષ્ટિ સ્થાપ, દ્રષ્ટિ પર તારા અનંત ગુણ નું પરિણામ સમ્યક થશે. સર્વ ગુણાંશ તે સમ્યક એ પ્રગટ થશે. આ જ વાત કરવા માટે જેટલો વિસ્તાર કર્યો એ આ મૂળમાં આ વાત કરવા માટે વિસ્તાર કર્યો. બીજી નાની મોટી અનેક ભૂલો કરે છે, એ ભૂલ પણ બતાવી, પણ સરવાળે કેવું છે એકનું અભેદ સ્વરૂપની ચિદાનંદ ઘન અભેદ સ્વરૂપની સચ્ચિદાનંદ સ્વરૂપની દ્રષ્ટિ પર તારો અનંત આનંદ પૂર્યો છે. ત્યાં દ્રષ્ટિ કર એમ કહેવામાં શું ખોટું કહે છે? જ્યાં તારો આનંદ નથી ત્યાં દ્રષ્ટિ કરે છે, દુઃખ ભોગવે છે. ત્યાં જ્યાં આનંદ તને મળે એમ નથી, જ્યાં છે ને ત્યાં દ્રષ્ટિ સ્થાપે છે તો દુઃખ થાય છે તને. સમયસાર ની અગિયાર ગાથાના પ્રવચન નો સમયસાર પરમાગમ ની અગિયારમી ગાથા છે. એ જૈન દર્શન નો પ્રાણ છે. આપણે જૈન દર્શન નું રહસ્ય બહુ શરૂઆતમાં પણ એક ગાથા ઉપરના પ્રવચનની નાની પુસ્તિકાઓ બધા પ્રવચનો લખવા ને છાપતા ને એ બધું નહોતું, છતાં પણ એ પ્રવૃત્તિ કરેલી નું મુખ અગિયારમી ગાથામાં જે પણ વાત કહેવી છે આ એક લીટીમાં કહી દીધી છે કે ભૂતાર્થના આશરે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન કે જે ધર્મની પ્રથમ પર્યાય છે, શરૂઆતની પર્યાય છે, ધર્મ જ્યાં ધર્મનો અંકુર જ્યાંથી ફૂટે છે અને પછી ધર્મ પાંગરે છે, જે સમ્યક દર્શન થતા અંકુર ખૂટી અને જેને જેના મૂળથી ધર્મ પાંગરે છે, ધર્મનું વૃક્ષ થઈને સિદ્ધ દિશા પ્રાપ્ત થાય છે, એવું જે સમ્યક દર્શન તે ભૂતાર્થના આશ્રય થાય છે એટલે નિશ્ચય સ્વરૂપના આશ્રય થાય છે. બીજી કોઈ રીતે થતું એમાં નિષેધ આવી ગયો. અસ્થિ ના નાસ્તિનો નિષેધ આવી જાય છે. હવે આ એવો સિદ્ધાંત છે કે આનો જેટલો વિસ્તાર કરવો એટલો થાય. નાસ્તિ થી લ્યો તો બીજી કોઈ રીતે ધર્મ થતો નથી, એના તમે હજારો પડતા બતાવી દીધા. સવારમાં બિરાસરમાં જઈને ભગવાનની પૂજા કરો તો ધર્મ થાય કે ન થાય? ન થાય. પંચ પરમેશ્વરી નું નામ સ્મરણ કરો તો ધર્મ થાય કે માળા કરો તો થાય કે ન થાય? કેટલી માળા કરો તો ધર્મ થાય? ત્યાંથી માંડીને કેટલા ઉપવાસ કરો તો ધર્મ થાય? આખા શરીર નો ત્યાગ કરી દો સંલેખ ના લઈને તો ધર્મ થાય કે ન થાય? સંલેખ ના લે છે કે નહીં? જેટલો વિસ્તાર કરો એટલો થાય. કે કોઈ અન્ય પદાર્થ ના અન્ય પદ્ધતિ ના આશ્રય થી ધર્મ થતો જૈન દર્શન નો મહાન સિદ્ધાંત છે. જૈન ગણિત નું જ્ઞાન કરવું હોય તો ગણિત નો વિષય જ એને ભણવો પડે, એમાં ઇતિહાસ કામમાં ન આવે. અને ભાષાનું વ્યાકરણ, ભાષા શીખવી હોય, વ્યાકરણ ભણવું હોય તો એમાં ગણિત ન ચાલે. ચાલે ચાલે, પણ ધર્મ કરવો હોય એને નિશ્ચય સ્વરૂપ નો આશ્રય કરવો હોય તો ધર્મ થાય, એમાં બીજી ક્રિયા કરવા જાય તો ધર્મ થાય એ બની શકતો નથી. અત્યારે તો પરિસ્થિતિ જે થઈ ગઈ છે કે બીજી ક્રિયાને ધર્મ માનવામાં આવ્યો છે. ધર્મનું કારણ તો એક બાજુ રહ્યું, પણ એને ધર્મ માનવામાં આવ્યો છે. સહકારી પોતે કારણ કયો, પણ ધર્મ એ ધર્મ છે. ધર્મ છે એ પોતાની શક્તિથી થાય છે. ધર્મ એક અવસ્થા છે, એક પર્યાય છે, જેમાં પોતાની સ્વરૂપ શક્તિ કામે લાગેલી છે. સ્વરૂપ શક્તિ વિકસિત થઈને પ્રગટ થયેલી છે એવી ધર્મની દશા છે. એ કોઈ પાંગળી ચીજ નથી, નિર્બળ ચીજ નથી. ધર્મ એ કોઈ નિર્બળ ચીજ નથી કે કારણ કે એને સહકારી પણ મળે તો ધર્મ થાય, ને નહીતર ન થાય. કોઈક સહકાર આપે તો એને ધર્મ થાય, કોઈ નિમિત્ત સહકાર આપે તો ધર્મ થાય, કોઈ રાગનો સહકાર મળે તો ધર્મ થાય, કોઈ મનવાણી ને દેહની ક્રિયાનો સહકાર મળે તો ધર્મ થાય. એવી કોઈ ધર્મ પાંગળી નિર્બળ લૂલી લંગડી ચીજ નથી. કોઈ લંગડા ને ટેકો મળે તો હાલે ને નેત્ર બિચારો પડી જાય, એવો ધર્મ નથી. ધર્મ છે એ અસાધારણ શક્તિ નું વ્યક્ત સ્વરૂપ છે. આત્મા ની અસાધારણ શક્તિઓ જે છે, અનંત શક્તિઓ છે, અલૌકિક શક્તિઓ છે, એનું વ્યક્ત થયેલું સ્વરૂપ એને ધર્મ કહેવામાં આવે. એ ધર્મ છે. એના બદલે ધર્મને નહીં સમજતા, એને પાંગળો માનીને બીજો આધારભૂત એને ધર્મ કરવા જાય છે. એ રીતે કોઈ ધર્મ થવાનો નથી. જો મોટા ભાગના ને તો ધર્મ માંથી સંસાર જીવ છે. કોક ને દુકાન લાવવી છે, અને કોક ને રોગ મટાડવો છે, અને કોક ને છોકરા છે આ જીવ છે, કોક ને આબરૂ જીવ છે, કોઈને પૈસો જીવ છે, કોક ને સંબંધ વધારવો છે, કઈક કરવું છે. એ તો બિચારા લૌકિક પ્રયોજન ને સાધવા માટે દુકાનદારી લઈને બેઠેલા. દુકાનદારી છે, દુકાનમાં જેમ ભાત આપે અને માલ આપે, અને પોતે પણ પૈસા લઈને માલ ખરીદવા જાય, ખરીદ વેચાણ કરે છે કે નહીં, એના જેવું છે. એને તો આમ કઈક કરીને આ કરીને આ જીવ છે, ને આ કરીને આ જીવ છે, આ કરીને આ જીવ છે. દાન પણ તો ત્યાં સુધી કરે છે કે વિતરાવી ને સામે જઈને માગે છે. એ તો બિચારા બહુ ભૂલેલા છે. પણ જેને કઈક આત્માનું કલ્યાણ કરવું છે, ધર્મ ના ક્ષેત્રમાં આવવું છે, એને પણ બીજી ક્રિયાથી ધર્મ નહીં થાય. શુભરાગ કરે છે તો એ કરવા ખાતર કરે છે કે નથી કરવાને આવે છે, આટલો સવાલ છે. કરવો છે ને કરે છે કે નથી કરવાને આવે, આટલો સવાલ છે. આખો દિવસ એક પાણો તડકે પીડ્યો હોય ને પતી જાય, છાંય મૂકે તો ગરમ હોય, આ ઉટલા પતી જાય છે, આજે હાથ પગે ફ્રીદાસનું તો તેથી ગરમ છે, દેખાય ઉનાળાના ખતમાં પતી જાય. તો એ તો કઈ હવે તપેલો, ખરેખર તપવા માટે તપેલો નથી, સરળ કરતો જાય છે, એના માટે વાંધો નહીં ઉઠાવે કે કેમ ગરમ છે, કેમ કે આખો દિન સપેલો છે, એનો વાંધો શું લેવો. એમ અનાદિથી જીવ જે રાગના ચક્કરમાં ફસાયેલો છે એને વિકરાળ દ્રષ્ટિ પ્રગટ થાય, દ્રષ્ટિ વિકરાળ સ્વરૂપ આત્મા ઉપર મૂકે સ્થાપે અને વિકરાળતા સ્વરૂપ થાય, એનો રાગ ઘટતો જાય, એને કેમ સુધરાવ્યો વાંધો પાડવા જેવી ચીજ નથી, કેમ તો એ મટતો જાય છે, એનો રાગ મટતો જવાનો છે, ટળતો જવાનો છે, સુધરાત પણ એનો મટી જશે, વિતરાગ સુધી છે. પણ જેને સુધરાત કરવો છે, કર્તવ્ય ગણીને કરવો છે, એને તો વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિ શું ને ધર્મ શું એની એને ખબર નથી. કરવા ચાહે છે, કર્તવ્ય સમજીને ધર્મ સમજીને કરવા માંગે છે, એ તો ભૂલ છે. ભૂતાર્થ ના આશ્રય ધર્મ થાય એટલે સત્ય સ્વરૂપ જે આત્મા છે અંદરમાં સાક્ષાત સિદ્ધપદ રૂપ છે, અને પોતાના અખંડ અભેદ સ્વરૂપે અનાદિ અનંત છે. એમાં એમાં ને એમાં જે ગુણ ભેદો છે એના આશ્રય ને પર્યાય ભેદો છે એના આશ્રય પણ સમ્યક દર્શન ભૂત એટલે હોવું, ભૂ ભવ સુધી હોવું અસ્થિ બતાવે છે. જે શાશ્વત હૈયાતી છે, જે શાશ્વત સત્તા છે, હૈયાતી છે એટલે સત્તા છે, જે દર્શન જે દ્રષ્ટિ પોતાની નિજ સત્તાને વિષય કરે છે સંભાળે છે એને સમ્યક દર્શન કહીએ. એ દ્રષ્ટિ સાચી પોતાની હૈયાતીને હૈયાતીના ભાનમાં પછી પછી પોતાની જેવી હૈયાતી છે એવી હૈયાતીના ભાનમાં રહે. જેમ કે આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ છે તો એવી એની હૈયાતી છે એના ભાનમાં રહે. જે પ્રકારે પોતાની સત્તાનો આધાર લે છે દ્રષ્ટિ, જ્યારે એને સાચું દર્શન સમય દર્શન થાય છે ત્યારે જે જ્ઞાન પ્રગટ થાય છે ઉત્તમ શ્રેણી જ્ઞાન હોય છે એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને ત્યારે એની સ્વરૂપ સ્થિરતા હોવાથી એ સમ્યક દર્શનના કાળમાં એને સ્વરૂપ આચરણ રૂપ સ્વરૂપ સ્થિરતા છે, અથવા સ્વરૂપ સ્થિરતા છે સ્વરૂપ આચરણ રૂપ હોવાથી એને સમ્યક ચારિત્ર પણ વર્તે છે, તેથી તેને દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પહેલામાં પહેલું ચોથા ગુણ સ્થાને એવું સમ્યક દર્શન અને મોક્ષ માર્ગ એને પ્રગટ થાય. આ જે શરૂઆત છે કે એની શરૂઆતની ક્ષણમાં જ અનંત જન્મ મરણનો નાશ કરનારો ભાવ છે. આ સમ્યક દર્શન છે તે ધર્મ છે, અને આ ધર્મ છે એ અનંત જન્મ મરણનો નાશ કરે છે. કેવળ જ્ઞાનના રજિસ્ટરમાં એની મુક્તિ ચોક્કસ થઈને નોંધાઈ ગઈ છે. સ્ટીમર લગાવે છે તો પેલા નોંધ કરે ભાઈ તમને તમારી સ્ટીમર નોંધાઈ ગઈ છે, વારો આવશે ત્યારે તમને એનો એલોટમેન્ટ કરવામાં આ મકાન નોંધે છે, તમને મકાનની ફાળવણી કરે છે, જમીનની ફાળવણી કરે છે, તો તમારું નામ થઈ ગયું રજીસ્ટર થઈ ગયું, રજીસ્ટર ની ફી તમારે આપી દો, તમારું રજીસ્ટર થઈ ગયું. એ સમ્યક દર્શન થયું એ મુક્તિ એની રજીસ્ટર થઈ ગઈ. તેનું સિદ્ધ પદ નું રજીસ્ટ્રેશન થયું. અહીંયા કેવળ જ્ઞાની જીનેન્દ્ર ગોયા ના ઉપર પોતાને સ્ટેમ્પ રબર સ્ટેમ્પ મારી દીધો રજીસ્ટર આવે છૂટકો થઈ જાય છે. એને વિકરાળતા ની દશા વધતી જ જાય છે, વધતી જ જાય છે, પૂર્ણ વિકરાળતા થઈ જાય છે. એમ કહીને એ કેમ છે કે આ સિવાય બીજી રીતે સમ્યક દર્શન ન થાય એટલે ધર્મ ન થાય એટલે મોક્ષ માર્ગ ન થાય એટલે આત્માનું કલ્યાણ ન થાય એટલે કે એને આત્માને શાંતિ ને સુખ કદી ન થાય, દુઃખ કદી મટે નહીં. દુઃખ થી મુક્તિ કહો, વિભાવ ને વિકાર થી સુભાષણ થી મુક્તિ કહો, ભયગ્રહણ થી મુક્તિ કહો, કર્મ થી મુક્તિ કહો, સંસાર થી મુક્તિ કહો, એ બધી મુક્તિ ને જુદી જુદી રીતે બતાવવાની વાત છે. અસ્તુ થી તો સમ્યક દર્શન થયું ત્યારથી એની મુક્તિની શરૂઆત થઈ, આંશિક મુક્તિ શરૂ થઈ, પૂર્ણ વિતરાશ થતા એની પૂર્ણ મુક્તિ થઈ જશે. નિયમ થી ચોક્કસપણે એ પ્રકારની પ્રાથમિક પરિસ્થિતિ જોઈને આગમને વિશે સમ્યક દર્શન નો અતિ અતિ મહિમા કરવામાં આવ્યો છે. શ્રીમદજીએ તો સમ્યક દર્શન ને કલ્યાણ મૂર્તિ કહ્યું છે. શું કહ્યું છે?
કલ્યાણ મૂર્તિ.
કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, તારા પ્રતાપથી ભવભ્રમણ છૂટે છે માટે તને નમસ્કાર હો, નમસ્કાર હો. સમ્યક દર્શન ને નમસ્કાર કર્યો છે. તેથી સમ્યક દ્રષ્ટિઓને પણ નમસ્કાર કરવામાં આવે છે. છસો ને આઠ, છસો ને નવ છે એ પંચાસી કાય શાસ્ત્ર ની 172 ગાથા ના પ્રવચન માં પંચાસી કાય છે. 5 અસ્થિકાય જીવ ઉદગળ કર્માસ્થિકાય ધર્માસ્થિકાય અને આકાશાસ્થિકાય એ 5 દ્રવ્યોને મુખ્યપણે અને છઠ્ઠા કારણ જે અસ્થિકાય નથી પણ એનું સ્વરૂપ સાથે કહી દીધું છે. 6 દ્રવ્યને 9 તત્વના વિસ્તાર પૂર્વક ત્યાં વર્ણન કર્યું છે આખા શાસ્ત્રમાં અને એ શાસ્ત્રનો અંતિમ ભાગ છે એની આ ગાથા છે. શાસ્ત્રની 175 ગાથા છે. આમ કહેવા માંગે છે 29મા પ્રશ્ન. આ છેલ્લી જે ગાથાઓ છે એ અધ્યાત્મ વિષયક ગાથાઓ છે. એમાં 172 ની ગાથા તો એવી છે કે તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ લક્ષ્ય છે. જે જીવોને મુક્ત થવું છે એને ક્યાંય રાગ ન કરવો, વિકરાગ થઈને એ રીતે ભવ્ય ભાવ સાગર કરે, ક્યાંય રાગ ન કરવો. ક્યાં રાગ ન કરવો એ વિષય ઉપર અને એમાં ધર્મના ક્ષેત્રમાં પણ જે જે પ્રકારે શુભરાગ કરવામાં આવે છે એ પણ જીવને મોક્ષ માર્ગમાં સાધક નથી પણ બાધક છે એ વાત કરી છે. ટીકામાં એ વાત લીધી છે. બ્રહ્મલિંગનો દ્રષ્ટાંત પણ એકા થનાર. અને એ શુભાચરણના ફળમાં સ્વર્ગમાં જાય છે તો બળબળતા અંગારા શિકાય છે એ વાત પણ એમાં લખી છે. વિસ્તાર એના પ્રવચનમાં ટીકા ટુકડો દીધો છે. ચારે અનુયોગ નું તાત્પર્ય છે વિપરાકતા. જૈન દર્શન માં દિવ્યધ્વનિ માં જે કઈ વિસ્તાર આવ્યો એનો ચાર વિભાગમાં ગણધર દેવે વ્યવસ્થિત કર્યો એ વિસ્તારને. ગણધર દેવો એને ચાર વિભાગમાં વ્યવસ્થિત કર્યો, એને ચાર અનુયોગ કહે છે. કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, કથાનુયોગ અને ચરણાનુયોગ એ ચાર અનુયોગ છે. કરણાનુયોગમાં કર્મના સ્થિતિ, કર્મનો બંધ, કર્મની અનેક પ્રકારની વ્યવસ્થા અવસ્થા થાય છે એ આખો કરણાનુયોગ નો વિષય છે. ચૌદે બ્રહ્માંડ નું એનું સ્થળ ક્યાં છે? ચૌદે બ્રહ્માંડમાં ચૌદ રાજુ જે લોક છે એનું વર્ણન ને વિસ્તાર પણ કરણાનુયોગ માં કરવામાં આવે. દ્રવ્યાનુયોગ માં જગત ના પદાર્થ વિજ્ઞાન ચરણાનુયોગ માં મોક્ષ માર્ગ માં આચરણ થાય અને એની સાથે શુભાચરણ કેવું હોય અને શુદ્ધાચરણ કેવું હોય એનું વર્ણન. કથાનુયોગ માં સાધક આત્માઓ પુરાણ પુરુષો ની જીવન કથાઓ છે
ભગવાન.